તારીખ 30/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 654 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
પ્રશ્ન 654માં ચાલે છે. કાલે જે વિષય ચાલી ગયો એના અનુસંધાનમાં આગળ વાત છે. સંક્ષેપમાં ફરીથી લઈએ કે મુમુક્ષુ જીવને પ્રશ્ન એ ઉત્પન્ન થયો છે કે પર પદાર્થની મહત્તા અવારનવાર ભાવમાં થઈ જાય છે. પોતાના કુટુંબ પરિવારનું મમત્વ પોતાપણું પણ થઈ જાય છે, જોતા જ પોતાના લાગે. એક સરખા કપડાં પહેર્યા હોય, એક સરખી ઊંચાઈ હોય, પણ મોઢું જોવે ત્યાં પોતાનાને પારકાનો જ્ઞાનની અંદર ભેદ વગર વિકલ્પે વગર વિચારે ઊભો થઈ જાય છે. એની પાછળ એમ થવા પાછળ એવો નિશ્ચય કરેલો હોય છે, એવો નિશ્ચય થયેલો હોય છે, તેથી સહજ એમ થાય છે. એવું જે થાય છે તે બરાબર થતું નથી, મારા આત્માને નુકસાનનું કારણ છે, આત્માને આવરણનું કારણ છે, ફળ સ્વરૂપે અધોગતિનું કારણ છે એમ સમજાયું છે, છતાં પણ પરિણામ એ બાજુના થઈ જાય છે. નથી કરવા તો પણ થઈ જાય છે, ત્યારે શું કરવું? આવો જે પ્રશ્ન ઉત્પન્ન થયો છે ત્યારે કહે છે કે એમ થવા પાછળ પૂર્વનું કોઈ કારણ હોય તો એ છે કે પૂર્વે તે એવા જ ભાવ કરીને કર્મ બાંધ્યા છે, વર્તમાનમાં તે પ્રકારનો ઉદય ચાલે છે, એ ઉદયમાં તારું જોડાણ થાય છે, કેમ કે એથી વિરુદ્ધ જે માર્ગ છે એમાં તારું જોડાણ નથી, વિરુદ્ધ માર્ગમાં તારા પરિણામ નથી, એટલે એમ થાય છે. તો કે વિચાર તો વિરુદ્ધ આવે છે, ત્યારે ઉત્તર આપ્યો કે વિચારથી એ ભાવો તૂટશે નહીં, તૂટશે નહીં એટલે મટશે નહીં. તો શેનાથી મટશે? કે લગ્ની લાગે, આત્મકલ્યાણની ભાવનાથી, આત્મકલ્યાણ કરવાની લગ્ની લાગે તો એ મોળા પડીને આગળ જતા તૂટે મટે. વિચારમાં લાગવું નથી, વિચારવું છે. અને લગ્ની લાગવામાં વિચારીને આત્મા ઉપર ઉત્પન્ન થયેલી અસર છે. જેને પોતાના આત્માનું હિત કરવું છે એને આત્મહિતનો વિચાર આવે, સ્વાભાવિક છે. પણ જો એ વિચારની અસર આત્મા ઉપર ન હોય તો માત્ર કોરો વિચાર રહે છે, નિર્બળ વિચાર રહે છે, અને એથી એ વિચારના વિરુદ્ધ એવા જે સંસારના પરિણામો છે, પરિભ્રમણના કારણરૂપ પરિણામો છે, એ તૂટતા નથી ને મટતા નથી. એટલે વિચારથી આગળની એક સ્થિતિ છે તે આત્મા ઉપર અસર થાય એની છે. આત્મકલ્યાણ કરવાનો બોધ સાંભળવા મળે, વિચારવાનું થાય ત્યાં સુધી બને છે, પણ જ્યાં સુધી એની અસર નથી આવતી ત્યાં સુધી તેટલી પ્રક્રિયા સફળ થતી નથી. અસર આવે છે ત્યારે એ જીવ ભાવનામાં આવે છે, ભાવના તીવ્ર થાય ત્યારે લગ્નમાં આવે છે, લગ્ન લાગે છે ત્યારે એમાં ફેર પડે છે. લગ્નમાં શું છે કે એ કાર્યમાં જીવ લાગેલો રહે છે, એટલે એક કામમાં લાગેલો હોય ત્યારે બીજા ઉદયમાંના કામના પરિણામમાં પરિણામ ખેંચાઈને જાય નહીં, આપોઆપ જ એમ બને. એક બાજુ અધિક ઝુકાવ થવાથી બીજી બાજુ ઝુકાવનું બંધ થાય છે, એટલે એમ કહે છે કે એ પ્રકારે લગ્ન લાગે ભાવના હોય તો તેને યોગ્ય તે ભૂમિકાનો પુરુષાર્થ પણ સાથે હોય છે. એક વીર્ય ગુણનું કાર્ય પુરુષાર્થનું કાર્ય સાથે સાથે ઉત્પન્ન થાય છે. ભાવના વિનાનો વિચાર વિચાર બળવાળો હોતો નથી, તેથી સાથે પુરુષાર્થ નથી, તેથી સાથે પુરુષાર્થ નથી. મુમુક્ષુની ભૂમિકામાં પહેલા બે ગુણનું કામ થાય છે, નાનીની ભૂમિકામાં ચાર ગુણનું કામ થાય છે. દ્રવ્યાનું યોગથી વિચારીએ તો મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન અને પુરુષાર્થ બે ગુણ કામ કરે છે, નાનીની ભૂમિકામાં જ્ઞાન શ્રદ્ધાન આચરણ અને પુરુષાર્થ એમ ચાર ગુણનું કામ છે. આ ચારે મુખ્ય ગુણ છે, એટલે કોઈ મુમુક્ષુમાં બળવાન વિચાર કરવાની શક્તિ હોય, વિચાર કરવાનું બળ સારું હોય તો એને આ દિશા મળે, આત્મકલ્યાણની દિશા મળે, દિશા સૂચન મળે તો એ જલ્દી કામ કરી જાય એમ જ્ઞાનીઓને સમજાય છે. કેવી રીતે પારખે છે, કોઈ પણ જીવ એની સંપર્કમાં આવે છે ત્યારે એને કેવી રીતે સમજે છે અને પારખે છે કે આની પાસે વિચાર શક્તિ તો છે પણ એની સાથે એની મક્કમતા ને બળવાનપણું કેટલું છે, એના આત્મા ઉપર અસર કેટલી થાય છે કે જેથી બળ ઉત્પન્ન થાય, એટલું એ જોઈ લે છે. એ પ્રકાર હોય તો એ આત્મા ઝડપથી કામ કરી શકે એમ સમજી શકાય છે. એટલે એમ કહે છે, ચોથી નીતિ છે સમાધાનમાં, પહેલા ઉદયભાવ ભલે હો, કેમ કે એ તો ચાલુ છે, આઠે કર્મનો ઉદય બધાને ચાલુ છે. વિચાર બળથી, ભાવનાના બળથી સંવેગ આવે છે, એને શું કહે છે, સંવેગ કહે છે. ગુસ્સો આવે ત્યારે વેગ હોય છે કે નહીં, પણ એ સંવેગ ન કહેવાય, ઉલટો વેગ છે. આ આત્મકલ્યાણ પ્રત્યેનો વેગ છે, જોર છે, બળ છે, એ પોતાના અનુભવથી પોતાને સમજાય અને એની વાણી વર્તનથી બીજાને પણ સમજાય. ન સમજાય એવું નથી કે હા, એમ છે. સમજણ તો સમજણ છે, સમજણના બે પ્રકાર છે, એક સ્વલક્ષી અને એક પરલક્ષી. પરલક્ષી સમજણથી અસર નથી આવતી આત્મા ઉપર અને આત્મબળ ઉત્પન્ન થતું નથી. સ્વલક્ષી સમજણથી અસર થાય છે, કેમકે પોતાની જાતને એમાં એ ભેળવે છે, ઇન્વોલ્વ કરે છે અને એમાં વિચાર બળ ઉત્પન્ન થાય છે. કહે છે કે ઉદય ભાવ ભલે હો, ઉદય હો, ઉદય તરફના પરિણામ પણ હો, પોતે વિચાર પણ કરે કે આ બરાબર નથી, પરંતુ એકલા વિચારથી તે નહીં તૂટે. એકલા વિચારથી નહીં એટલે એકલા વિચારથી નહીં તૂટે. પુરુષાર્થ કરે તો ઉદયનો રસ મંદ પડીને તૂટી જાય. ક્યાં સુધી કાલ આપણે આવ્યા હતા? ઉદયનો પહેલાં રસ તૂટે, ઉદય ભાવ સીધા નહીં મટે, રાગ દ્વેષ સીધા નહીં મટે, પણ એનો રસ પહેલાં મંદ પડશે, પછી એ મટશે. સદમસ્ત જ્ઞાની હોય છે એને પણ એની ભૂમિકાનો રાગ ઉત્પન્ન થાય છે. થાય છે કે નથી થતો? થાય છે, પણ એમાં રાગ રસ નથી હોતો. ફરક શું છે? કેમકે રસ એને મુમુક્ષુની ભૂમિકામાં તોડ્યો. રસ તોડવાના પ્રયોગથી અવલોકનના, અને રસ તોડ્યો પછી જ્ઞાનની દશા, એથી ઉપર આવીને જ્ઞાન દશાને પ્રાપ્ત કરી છે, એટલે ત્યાં રસ હોતો નથી. રાગ હોય છે પણ રાગ રસ હોતો નથી. અમૃતચંદ્રાચાર્ય નિર્જરાધિકારના એક કળશમાં એ વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ નિયતમ ભવતી જ્ઞાનવય રાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય એવી બે શક્તિ અવશ્ય નિયમથી હોય જ છે. એટલે અનેક પદાર્થોનું જ્ઞાન થવા છતાં વૈરાગ્ય શક્તિ એ જ્ઞાનને ક્યાંય ફસાવા દેતી નથી. વૈરાગ્યની શક્તિ છે એ જ્ઞાનને ફસાવા દેતી નથી. જ્ઞાન તો જ્ઞાન છે, સ્વપર પ્રકાશક છે, એટલે જાણશે બધું, પણ વૈરાગ્ય શક્તિને જ્ઞાન ક્યાંય ફસાતું નથી. શું કહે છે કે પહેલા રસ મંદ પડે છે પછી તૂટી જાય છે. એ પહેલા અંદરથી એક નિશ્ચય આવેલો હોય છે કે આ બધું સારભૂત નથી. પ્રારબ્ધને કારણે જેટલો ઉદય મને વર્તે છે, જે જે પ્રકારની અનુકૂળતાઓ છે તે મને સારભૂત નથી, તે મને શરણભૂત પણ નથી, અને તે કાયમ પણ રહેવાની નથી. અનિત્યતા, અસારતા અને અશરણતા ત્રણેય પ્રકારનો નિશ્ચય થઈ ગયો છે. બળવાન નિશ્ચય કરેલો છે. નિશ્ચય તો નિશ્ચયનું બળ છે, સાથે કે આ બધું મને સારભૂત નથી, શરણભૂત નથી. સાર એટલે સુખરૂપ, અસાર એટલે દુઃખરૂપ. રાજમલજીએ અર્થ કર્યો છે કળશ ટીકામાં. એટલે મને સુખનું કારણ નથી, આ બધું કાંઈ મને સુખનું કારણ નથી. જે કાંઈ છે તે અત્યાર સુધી કલ્પેલું સુખ એ ખરેખર સુખનું કારણ નથી. આ બધું સારભૂત નથી. સારભૂત મારો એક આત્મા જ છે. સુખ આવશે તો એમાંથી આવશે, બીજેથી ક્યાંય નહીં આવે. આ બધું નિસાર છે, સુખ વિનાનું ખાલી છે, સુખથી શૂન્ય છે. આખું જગત મારા સુખથી શૂન્ય છે, એવો અંદરથી નિશ્ચય આવે. ક્યાંથી નિશ્ચય આવે? આત્મામાંથી, અંદરથી નિશ્ચય આવે. નિશ્ચય બે પ્રકારે થાય છે. સમજણપૂર્વક નિશ્ચય થાય છે એના બે પ્રકાર છે, એક રાગની પ્રધાનતાથી અને એક જ્ઞાનની પ્રધાનતાથી. જ્ઞાન પ્રધાન થયેલો નિશ્ચય બળવાન અને યથાર્થ હોય છે. રાગના આવેગમાં થયેલો નિશ્ચય એમાં કાંઈ બળ હોતું નથી, એ નિશ્ચય ક્યારે બદલાઈ જાય છે એનું ઠેકાણું નહીં હોય. એમાં ઘણા રાગે ચડી જાય છે, એવા રાગે ચડી જાય છે અને રાગમાં ને રાગમાં નિશ્ચય સંપ્રદાયમાં દીક્ષા સુધી પહોંચી જાય છે. નિર્ણય તો કર્યો જ હોય ને પહેલાં કે દીક્ષા લેવી છે, પણ એમાં રાગની પ્રધાનતા હોય, જ્ઞાનની પ્રધાનતા ન હોય. એમ દરેક કાર્યમાં તે કાર્યનો વિકલ્પ હોય છે, એમાં રાગ પણ હોય છે અને એ સંબંધીની સમજણ પણ હોય છે. સમજણમાં યથાર્થતા હોય તો એ જ્ઞાન બળ ઉત્પન્ન કરે છે અને સમજણમાં એમને એમ ગડબડ હોય અને વિકલ્પનું ને રાગનું જોર હોય તો એ નિર્ણય કરી નાખે, એ નિશ્ચય બળવાન હોતો નથી. એટલે અહીંયા એક શબ્દ વાપર્યો છે બેનશ્રીએ કે અંદરથી એવો નિશ્ચય આવે. ક્યાંથી આવે? અંદરથી, જ્ઞાનના ઊંડાણથી અથવા આત્માના ઊંડાણથી એવો નિશ્ચય આવ્યો હોય કે આ બધું કાંઈ સારભૂત નથી. સારભૂત નથી એવો નિશ્ચય હોય એટલે અપેક્ષાવૃત્તિ જાગે તો તોડતો જાય. અપેક્ષાવૃત્તિ આવશે ખરી પણ એને તોડશે નહીં. મારા અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થયા. કેવા પરિણામ થયા? મારા અભિપ્રાય અને મારા નિશ્ચયથી ઉલટા પરિણામ થયા, મારી ભાવનાથી વિરુદ્ધ પરિણામ છે. મારી કોમળ ભાવનાને ઠેસ વાગે છે. શું થાય છે? ભાવના કોમળ છે એને ઠેસ વાગે છે. હાલતા ઠેસ વાગે એટલે જાગૃત થઈ જાય, વિચારમાં પડી ગયો હોય તો. એટલે ચાલતા ચાલતા વિચારે ચડી ગયો પણ એમાં ઠેસ વાગે તો બરાબર સાવધાન થઈ જાય. એમ અહીંયા પરિણામ છે એ જીવની ચાલ છે. આત્મકલ્યાણની ભાવનાવાળાને ભાવના વિરુદ્ધ પરિણામ થાય ત્યારે એની ભાવનાને ઠેસ વાગે છે, સીધી જાગૃતિ આવે છે. અરે આ શું ચાલે છે? આવડી શું ચાલ્યું? ગડબડ કેમ? મને ન પોસાય, મને આ ન પોસાય, એમ તરત ખબર પડે છે. ભાવના જાગૃતિનું કારણ છે. આવી જે ભાવના છે એ જીવને ઉન્માર્ગે જતા જાગૃત કરી દે છે, એને રોકી લે છે. જાગૃતિ શું કરે છે? એને રોકી લે છે. મુમુક્ષુની ભૂમિકામાં આવી જે જાગૃતિ છે એ મુમુક્ષુતા છે. શું છે? એની મુમુક્ષુતા છે. જેટલી જાગૃતિ એટલી જ મુમુક્ષુતા છે. કેટલી મુમુક્ષુતા છે? જેટલી જાગૃતિ એટલી. જાગૃતિ ઓછી છે તો મુમુક્ષુતા ઓછી છે. ઘણી જાગૃતિ છે તો બહુ સારી મુમુક્ષુતા છે, એમ સમજવા યોગ્ય છે. જાગૃતિ એટલે સાવધાની. જાગૃતિ એટલે સાવધાની. પોતાના હિત અહિતના વિષયમાં સાવધાન થવું એ જીવનો સ્વભાવ છે. તમે વેપાર કરો છો, કોઈક આંટી ઘૂંટીવાળા માણસ નિગોશિએશન કરવા બેઠા હોય, કેવા સાવધાન થઈને બેસો, હે, કે ક્યાં એની પકડમાં, એના ક્લચમાં આવવાનું બને નહીં, હે, છે કે નહીં? કેમ કે ત્યાં લાભ નુકસાન ઉપર બરાબર દ્રષ્ટિ છે, પ્રયોજનની દ્રષ્ટિ છે. ત્યાં આર્થિક પ્રયોજન છે. ત્યાં શું પ્રયોજન છે? જગતના સંસારી જીવો બધા ધનાર્થી છે. કેવા છે? બધા ધનાર્થી છે. અને મુમુક્ષુ જીવ મોક્ષાર્થી છે. કેવો છે? એ મોક્ષાર્થી છે. અર્થ નામ પ્રયોજન, એનું પ્રયોજન બદલાઈ ગયું છે. એટલે જ્યાં બંધાય છે, જે જે ભાવકર્મ અને દ્રવ્યકર્મથી બંધાય છે, એને નુકસાન છે એમ ખબર પડે છે. ચેતી જાય છે, સાવધાન થઈ જાય છે. અને છૂટવાનો નિશ્ચય વેદનાપૂર્વક કરેલો છે, જેવો તેવો કરેલો નથી, વેદનામાં આવીને કરેલો છે. સંસારના દુઃખોથી ત્રાસી ગયેલો છે. હવે આંતરડી કકડી ઉઠી છે, કાઠિયાવાડી ભાષા છે, આંતરડી કકડી ઉઠી છે કે નહીં 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 નહીં, હવે આ સંસારમાં મારે રખડવું નથી. એટલે વેદનામાં આવ્યો છે અને એક નિર્ધાર થયો છે કે હવે આત્મકલ્યાણ શીઘ્રાતિશીઘ્ર અતિશીઘ્રપણે મારે આત્મકલ્યાણ કરવું છે. એ સાવધાન થયા વિના એને સાવધાની આવી જાય છે, જાગૃતિ આવી જાય છે. એવી શું જ અંદરમાં થાય છે? જે જે ભાવો આત્માને અહિત કરનારા છે અને જે જે ભાવો આત્માને હિત કરનારા છે, જે જે નિમિત્તો આત્માને અહિતમાં નિમિત્ત પડે એવા છે, કરતા નથી કાંઈ, આત્માનું અહિત કરતા નથી પણ નિમિત્ત પડે એવા છે, અને જે જે નિમિત્તો આત્માના હિતમાં નિમિત્ત પડે એવા છે, એ ચારેય મુદ્દા ઉપર એનો વિવેક વર્તે છે. જ્ઞાનમાં શું જ આવે છે, વિવેકની જાગૃતિ હોય છે, એટલે એ જીવ ભૂલ ભૂલામણીમાં આવતો નથી. શું કહે છે? કે આ બધું સારભૂત નથી, સારભૂત મારો આત્મા જ છે, આ બધું નિસાર છે, એવો અંદરથી નિશ્ચય આવે. જો અંદરથી આવો નિશ્ચય આવેલો હોય તો સબ્જેક્ટ ટુ કન્ડિશન તે જાતનો રસ તૂટી જાય, રસ સહિત પરિણામ ઉત્પન્ન થાય નહીં, ને જરાક રસની ડિગ્રી વધે ત્યાં જ્ઞાન જાગી જાય, ત્યાં જ્ઞાન જાગી જાય. એમ કોઈ માણસ પડતો હોય તો એને પડી જઈશ, તું પડી જઈશ એમ અંદરથી જ્ઞાન એને બચાવે છે, એની ભાવના બચાવે છે, ભાવનાવાળું જ્ઞાન એને બચાવે છે. જેને ભાવના વગર જાણ્યું છે એ બધું, એની સમજણ અધ્ધર રહેશે ને એના પરિણામ ક્યાંક બીજે ચાલશે, એ રસ લઈ લેશે. જે ઉદય ભાવો આવશે, ખાવા પીવાના અનેક પ્રકારના, એમાં રસ લઈ લેશે. મહિમાવંત તો મારો આત્મા જ છે એમ એકલા માત્ર વિચાર કર્યા કરે, હું અનંત જ્ઞાનનો દરિયો છું, મારામાં અનંત આનંદ ભરેલો છે, હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું એમ માત્ર વિચાર કર્યા કરે, પણ અંદરથી નિરસતા ન લાગે. ઉદય ભાવમાં નિરસતા ન આવે, નહીતર તો યથાર્થતા હોય તો આત્મરસ અનાત્મરસને તોડે. આત્મરસ છે એ ઉદયના અનાત્મરસને તોડે છે, બે વિરુદ્ધ રસ છે. ઉદય ભાવ છે તે બધા અનાત્મ પદાર્થો પ્રત્યેના અનાત્મરસવાળા પરિણામ છે. એ આત્મકલ્યાણની ભાવનાથી એ રસથી એ તૂટે. અહીંયા હજી ભાવના છે, પછી ભાવભાષણ થાય, પછી આત્મરસ ઉત્પન્ન થાય છે, સ્વરૂપ સ્વભાવ રસ ઉત્પન્ન થાય છે. મારો આત્મા શાશ્વત છે. ખરેખર આ કુટુંબાદી મારું સ્વરૂપ નથી, ટેમ્પરરી સંયોગ થયો છે. બીજા કેટલાક પરિભ્રમણ કરતા જીવોનો સંયોગ થયો છે કે જેનો વિયોગ નિશ્ચિત છે, જેનો વિયોગ નિશ્ચિત છે. કોઈ કુટુંબીજન કાયમ સાથે રહ્યા હોય એવું કદી ક્યાંય જોયું છે? એ અસંભવ અને અશક્ય છે. હું શાશ્વત છું, હું કાયમ રહીશ, કાયમ જીવીશ, કોઈ સંયોગો કાયમ મારી સાથે રહેવાના નથી. ગમે તેટલું મમત્વ કર્યું હશે તો પણ એ સાથે નહીં રહે. મમતાને કારણે વિયોગનું દુઃખ અસહ્ય ઉત્પન્ન થશે. કેવું થશે? અસહ્ય અને અકથ્ય દુઃખ ઉત્પન્ન થશે. કહી નહીં શકે, તું બતાવી નહીં શકે એવું દુઃખ તને લાગશે. હા, પણ તે પોતાપણું કરી લીધું, ઝેર પહેલાં ખાધું છે, પોતાપણું કરીને રસ લીધો છે, એ ઝેર ખાધું છે. કેવી રીતે ઝેર પીએ છે અને કેટલું બધું પીએ છે એ એક વિચારવા જેવો વિષય છે. ઘરે સંતાન ન હોય અને ખબર પડે કે હવે સંતાન થાય એવી પરિસ્થિતિ છે, ત્યારથી રસ ઉત્પન્ન થઈ જાય. આમ થશે પછી આમ થશે પછી આમ થશે, એમાં જન્મ થાય બાળકનો, એટલે નખ શીખ જોવે બરાબર, મારા જેવો છે કોના જેવો છે. ને એમાં ભળતું હોય ત્યારે, ભળતી પરિસ્થિતિ હોય ત્યારે રસ ચડવા માંડે. પછી જેમ જેમ મોટો થાય તેમ તેમ એનો રસ વૃદ્ધિગત થતો જાય. આજ તો બેસતા શીખ્યો, આજ તો બોલતા શીખ્યો, આજ તો ચાલતા શીખ્યો, આજ તો નિશાળે જતા શીખ્યો. હે, દિન પ્રતિદિન એ રસનું ઝેર એટલું ચડે એટલું ચડે. જેમ વ્યસનથી તમાકુનું, અફીણનું, દારૂનું વ્યસન હોય છે, જુગારનું ટોક્સિકેશન થાય છે, ઝેરી પરિસ્થિતિ થાય છે, એ માગે એનું શરીર. દારૂ પીતો એને દારૂ પીવાનું મન થાય, અફીણ ખાતો એને અફીણ માગે એનું શરીર, નાડું તૂટે નહીં તરે નહીં. અફીણીઓ અફીણનો ખાય મરી જાય એટલું ટોક્સિકેશન થાય અંદર, એવી ટોક્સિકેટિંગ પોઝિશન થઈ જાય છે. કુટુંબથી દૂર રહેવું પડે તો એને ગમે નહીં. અરે રે, હું એકલો થઈ ગયો, દેશ પરદેશમાં જાય. એ બધો સંગ માગે છે, કેમ કે એને સંગનો રસ લીધો છે. મોટો થાય, પરણાવે, પહોંચાવે, ભણાવે, ગણાવે, ત્યાં સુધીમાં તો એટલું બધું ઝેર પી લીધું હોય છે, અને એમાં અચિંતો વિયોગ થાય. જુઓ પછી એનું રિએક્શન કેવું આવે છે. રોઈ શકે નહીં, રોવું હોય તો રોઈ શકે નહીં, એવો ડૂમો ભરાઈ જાય. આ પરિસ્થિતિ અકથ્ય અને અસહ્ય દુઃખ ઉત્પન્ન થાય છે, મમતામાંથી ઉત્પન્ન થાય છે. અહીંયા કહે છે કે તું પહેલેથી ચેતી જા, આ કુટુંબીઓના જે સંબંધો છે એ ખરેખર એવો હું સ્વરૂપે કરીને નથી, મારું સ્વરૂપ જ નથી, તેઓ સારભૂત નથી, સુખના કારણ નથી, કોઈ શરણ થાય એવા પણ નથી, અને એની કાંઈ મહિમા એટલે મોટાઈ નથી. અમારું કુટુંબ ખાનદાન અને અમારું બહોળું કુટુંબ, વિશાળ કુટુંબ, હે, અમારા કુટુંબનો વડલો બહુ મોટો, એ બધા ઝેર પીવાના રસ્તા છે. તો શું છે કે એ તો બધું માત્ર કલ્પનાથી માનેલું છે. કલ્પનાથી માનેલું છે. બાપ મરી જાય ને એના દીકરો થઈને જન્મે, આ બાજુ મરી જાય ને આ બાજુ એનો જન્મ, કયો સાચો સંબંધ ગયો, એ બધી કલ્પના માત્ર છે. કલ્પનાને સાચો માન્યો દુઃખી થવાનો રસ્તો, કલ્પના છોડી દે, વાસ્તવિકતામાં આવ. કલ્પના છોડીને વાસ્તવિકતામાં આવ. શરીર તારું નથી તો કુટુંબીઓ તારા થયા ક્યાંથી, એને મૂકીને જવું છે, એને મૂકીને જવું છે કે નહીં, તો પછી બીજા ક્યાંથી તારા થઈ ગયા, તારા અસ્તિત્વમાં એનો સદંતર અભાવ છે, એના અસ્તિત્વમાં તારો સદંતર અભાવ છે. મારાપણાની કલ્પના એટલી બધી દ્રઢ કરે છે જીવ, એ કલ્પના મારાપણું એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, અને જીવને અનંત સંસાર પરિભ્રમણનું કારણ એમાં પડ્યું છે. એ અજ્ઞાન અને મિથ્યાત્વની કલ્પનામાં અનંત સંસારના પરિભ્રમણની શક્તિ રહેલી છે, એ શક્તિ ત્યાં પડી છે અનંત સંસારને. એ તો બધું માત્ર કલ્પનાથી માનેલું છે, એવી જાતનો અંદરથી વૈરાગ્ય આવવો, ઉદાસીનતા આવવી જોઈએ. ઉદાસીનતા બળવાન હશે એટલી અપેક્ષા વૃત્તિ ઓછી થશે, જેટલી અપેક્ષા વૃત્તિ વધશે એટલી ઉદાસીનતાને હાનિ થશે. આ પડખું બરાબર વિચારવા જેવું છે. નહીતર તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા મુમુક્ષુઓ સ્વાધ્યાય કાળે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે અને ઘરે જઈને એટલું જ મમત્વ પોષે છે, દુકાને જઈને એટલું જ મમત્વ પોષે છે. એ બધો એનો સ્વાધ્યાયને વિચાર બધો ધૂળધાણી થઈ જાય, નકામું જાય. પછી કે આટલા વર્ષથી અમે સ્વાધ્યાય કરીએ છીએ, કેમ અમને કાંઈ ફાયદો થતો નથી, એ સ્વાધ્યાયમાં કાંઈ ઠેકાણું જ હતું. પછી તો શું થાય, રસ ઓલો પડ્યો હોય એટલે અહીંયા સ્વાધ્યાય ચાલતો હોય ને પતંગ ક્યાંય ને ક્યાંય, ઉપયોગનો પતંગ ક્યાંય ને ક્યાંય ઉડતો હોય. શરીર અહીંયા બેઠું હોય, આત્મા દુકાનમાં વ્યો જાય, આત્મા ઘરે વ્યો જાય, જ્યાં એને કામકાજ હોય ત્યાં બધે વ્યો જાય. આ હાલત થાય. કહે છે ફરીથી કે મારો આત્મા શાશ્વત છે, ખરેખર કુટુંબાદી મારું સ્વરૂપ નથી. એ બધા નાટકના પ્લોટ છે, ગોખી રાખેલા ડાયલોગ બોલવા જેવા છે. એમાં એ ડાયલોગમાં કાંઈ મારા પણ થાય એમાં એવું છે ને, એક નાટકમાં આવું હોય તો બીજા નાટકમાં પછી એ જ પાત્ર સાથે બીજો સંબંધ હોય, ત્રીજા નાટકમાં એ જ પાત્ર સ્ટારકાસ્ટી નહીં હોય. એક ટીમ હોય નાટક વારંવાર જુદું જુદું કરતું તો જુદા જુદા પાત્રો જુદા જુદા સંબંધથી નાટક ભજવે છે કે નહીં. અહીંયા નવા નવા પાત્રો આવે, કાંઈ નહીં આવે, જે આવે એ વાતમાં કાંઈ માલ નથી. તેઓ સારભૂત નથી એનો એની મોટાઈ કોઈ દિવસ ન કરવી, એની મહિમા ન કરવી, એનો અભિમાન કરવો નહીં. આત્માનું છે નહીં પછી શું, કોકના સંયોગોનો તો અભિમાન કરે છે કે નહીં, તો મારા માનીને કરે છે. આમાં તો હું આ વાળો, હું આ વાળો, હું આ વાળો, વાળો વાળો વાળા નીકળ્યા બધા, ગુરુદેવ કહેતા વાળા નીકળ્યા. વાળો છે ને, વાળાનો રોગ થાય છે, પગમાં નીકળે, પાણીમાં, હાથમાં નીકળે, હથેળીમાં, પીડા બહુ કરે, અડાય નહીં, એને રાડ નાખે. એક વાળો નીકળે તો રાડ નાખે તો તને કેટલા વાળા નીકળ્યા એમ કે, હું આવા શરીર વાળો, હું આવા કુટુંબ વાળો, હું આવા સાધન સંપન્ન વાળો, કેટલા વાળા નીકળ્યા કે, એ બધા તને પીડા કરશે. શું કરશે? પીડા કરશે તને. એ કાંઈ મહિમાવંત નથી, એ તો બધું માત્ર કલ્પનાથી માનેલું છે. એવી જાતનો અંદરથી વૈરાગ્ય આવવો જોઈએ. ઉદાસ ઉદાસ પોતાપણું હોય ને ત્યાં જ રસ આવે. પારકામાં કોઈને રસ નથી, પારકામાં કોઈને રસ નથી. એક ચીજ પાડોશીને ત્યાં આવી હોય તો એને રસ ન પડે, પણ એ જ ચીજ પોતે લઈ આવે ત્યારે હે હાચવી હાચવીને વાપરે. મારા પણ થઈ ગયું. કેવી મમતાની લીલા પણ કેવી છે. જ્યાં સુધી એ ચીજ દુકાનદારની દુકાનમાં હતી ત્યાં સુધી કાંઈ નહોતું એને, હે તૂટી જાય, ફૂટી જાય, ચોરાઈ જાય, લૂંટાઈ જાય, એને કાંઈ લેવા દેવા ખરો. પણ જ્યાં બિલનું પેમેન્ટ કરીને કબજો લીધો, થઈ ગયો, થઈ ગઈ એની ચીજ, મારી થઈ ગઈ એની ચીજ. કાંઈ ફરી નથી, કાંઈ ફેરફાર થયો નથી. એક સેકન્ડમાં નિશ્ચય બદલાઈ ગયો. પારકામાંથી પોતાપણું કર્યું. એટલે જ્ઞાનીઓ એને ગાન પણ કહે છે. શું કહે છે? કે આ બધી ઘેલછા છે જીવની. લોકો એમ જોવે હો આપણે કેટલા સુખી છે, આવી મોટરો છે, મકાનો છે, આવી મિલકતો છે. જ્ઞાનીની નજરમાં શું જોવે છે? કે આ ગાંડો થઈ ગયો, મારું મારું કરી કરીને ગાંડો થયો છે. કૃપાળુ દેવે સૌભાગભાઈને શિખામણ લખી હતી કે તમને જે દરિદ્રતાનો ઉદય આવ્યો છે એ કુટુંબમાંથી મમતા છોડાવવા માટે આવ્યો છે. એ ઉદય તમને એમ કહે છે કે હે જીવ, તું અમારા પ્રત્યેની મમતા છોડ, એમ કહેવા આવ્યો છે. તો તમે કુટુંબનો પ્રેમ છોડો. આવી ગાંડી શિખામણ તમને આજે લખી છે. શું કીધું? પોતાની શિખામણને ડાય શિખામણ ન કીધી, જગતની દ્રષ્ટિએ એ ગાંડી શિખામણ છે, નાનીની દૃષ્ટિએ એ ડાય શિખામણ છે. લોકોને વિચિત્ર લાગે ને ગાંડ પણ જેવું લાગે, ઉલટું સુરતું છે. નાનીની નજરે દુનિયા ગાંડાની છે અને દુનિયાની નજરે નાનીઓ ગાંડા છે. બહુ ગુરુદેવ સરસ વાત કરતા, એ ગાંડાની હોસ્પિટલ હતી, આ દુનિયા ગાંડાની હોસ્પિટલ જ છે. ત્યાં કોઈ લાયા માણસો આમ છું કે લાવો આપણે આ હોસ્પિટલની વિઝિટ લઈએ, એટલે જોવા ગયા. કોઈ બે ચાર ગાંડા ઊભો જોતા હતા કે ભાઈ આ લોકો આપણને ગાંડા છે, આપણને જોવા આવ્યા છે, આપણને ગાંડા માનીને જોવા આવ્યા છે કે એ ગાંડા છે. પોલા અંદર ચર્ચા કરતા હતા કે જોવા આવ્યા એ ગાંડા છે. આવું છે, દુનિયાના ડાયા જ્ઞાનીઓને ગાંડા કહે છે, હા, અને જ્ઞાનીઓ કહે છે કે આ દુનિયાના ડાયા છે, એ પરિભ્રમણમાં રખડવાનો ડાપણ છે એનો. શું બહુ સરસ એક પ્રસંગ બનેલો ભાવનગરમાં, ભગવાન ભુવન છે ને તાંબા કાંઠા ઉપર, કૃપાળુદેવ જે બિલ્ડિંગમાં બેસતા હતા, જેમને ઝવેરાતની ગાદી હતી બતાવી હતી, એ ભાવનગરની પાર્ટી છે. ભગવાન દાસ છગનલાલ સુતરિયા કરીને, સૂતર બજાર છે, સૂતરનો મોટો વેપાર એને, હા, બિલ્ડિંગ એનું પોતાનું. બધા ભાગીદારોના ગ્રુપમાં એક વજુભાઈ કરીને હોશિયાર માણસ હતા, વહીવટ બધો વજુભાઈના હાથમાં હતા, વ્રજલાલભાઈ કરીને, મારા ઉપર બહુ પ્રેમ હતો. મને કહે હાલો તમે કૃપાળુદેવ ક્યાં બેસતા હતા એ રૂમ તમને બતાવો, કે આ રૂમમાં બીજે માળે કે અહીંયા બેસતા હતા. બહુ ચતુર માણસ, હોશિયાર માણસ હતા, દુનિયાના એમ કહેવાય પાંચમાં પૂછાય એવા. એક ઝઘડો પડે ત્યારે એને બોલાવે, ભાઈ તમે રસ્તો કાઢો. ગુરુદેવ ભાવનગર પધાર્યા ત્યારે એના બંગલા, ભાવનગરમાં મૂળ ભાવનગરના છે એટલે ત્યાં એના એ લોકોના બંગલાઓ મકાનો છે, ત્યાં ઉતરેલા નીચે આવીને આવેલા એ દિવસોમાં બંગલો ખોલી બધી જમવા રહેવાની બધી વ્યવસ્થા સંભાળેલી. એક દી સાંજે ગુરુદેવ ધ્યાન પૂરું કરી અને ચર્ચાના સમય પહેલાં બેઠા હતા, એને બંગલે ચર્ચા ચાલતી હતી, રાત્રિ ચર્ચા એમને ત્યાં ચાલતી હતી. હું હંમેશા થોડોક વહેલો જાઉં તેવું પ્રમાણે, મેં જોયું તો ગુરુદેવને વજુભાઈ બે એકલા બેઠા બેઠા વાતો કરે, એટલે હું જઈને બેઠો. ગુરુદેવ કે જુઓ વજુભાઈ, એક વાત કરું આજે તમને, કોઈ વ્યક્તિગત કોઈને કહે નહીં, પણ અમે કોઈના ભાગ્ય છે, ભાગશાળી માણસ હશે. લોકો એમ કહે છે કે વજુભાઈ બહુ ડાયા, બહુ ચતુર માણસ, પાંચમાં પૂછાય એવા હોશિયાર માણસ, આ બધું ડાપણ સંસારના પરિભ્રમણમાં રખડાવનારું છે. શું કીધું, જેટલું તમારું ડાપણ છે, બુદ્ધિમતા છે, એ સંસારની બુદ્ધિ સંસારમાં પરિભ્રમણ કરાવશે. ખરેખર ડાયા માણસ હોય ને તો ચેતી જાઓ, જો તમે ખરેખર આ ડાયા હોય તો ચેતી જાઓ. તમે મનુષ્ય ભાવમાં આવ્યા, જૈન ધર્મ મળ્યો, મૂળ દિગંબર હતા, મૂળ દિગંબર છે, જૈન ધર્મ મળ્યો, આવો યોગ મળ્યો પ્રત્યક્ષ સત્પુરુષનો, હા, લાગી જાવ આત્મકલ્યાણમાં, કે અવસ્થા થઈ ગયેલી મોટી ઉંમરના માણસ વૃદ્ધ અવસ્થામાં, ચેતી જવા જેવું છે. ખરું ડાપણ હોય તો ચેતી જાજો, આટલો ડાયલોગ સાંભળ્યો હતો, બહુ નરમાશથી સાંભળતા હતા. સાહેબ તમે તો અમારા હિતની જ વાત કરો છો, સાચી વાત છે, આપની વાત બધી સાચી, એમાં કાંઈ નથી. લોકો થોડા દિવસ વખાણ કરે, એમાં અવળું પડે તો પાછા શું કહે એનું કાંઈ ઠેકાણું નહીં, એવી વાત છે. ભલે એ પ્રસંગ કોઈના માટે બીનો, પણ આપણા માટે આપણે સમજવા જેવો છે. જેની ઉંમર 40 ઉપર ગઈ એને તો અડધાથી વધારે આયુષ ભોગવી લીધું, બાકી અડધાનો વીમો નથી ઉતારતો, ઉતારવા જેવો નથી, હા, કેમ કે તો અનિશ્ચિત છે. તો કે 40 પહેલાં જાય છે લોકો, પણ 40 પહોંચી ગયો એને તો અડધાથી વધારે ભોગવાઈ ગયું. પછી એને મુખ્ય એવું આત્મકલ્યાણનું લક્ષ બાંધવું જોઈએ. એ પહેલાં છે તે જાય તો વધારે સારી વાત છે. એ અંદરથી વૈરાગ્ય આવવો જોઈએ ને આત્માની લગ્ની લાગવી જોઈએ. બહેનશ્રીના વચનોમાં આ વાતની વિશેષતા હંમેશા રહી છે, કેમ કે એમનું મુમુક્ષુ જીવન એ રીતે શરૂ થયેલું, લગ્ની લાગેલી. એટલે મુમુક્ષુતામાં પ્રવેશ કર્યા અને 3 જ વર્ષમાં એમણે 18 વર્ષની ઉંમરે આત્મ સાક્ષાત્કાર કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી. એટલે એમને એ વાત પોતાના અનુભવથી વારંવાર કહી છે કે જો તું ખરો મુમુક્ષુ હોય તો તને તારા આત્માની લગ્ની લાગવી જોઈએ. આત્માની લગ્ની એટલે આત્મકલ્યાણની લગ્ની. વિચારની સાથે એટલે આત્મકલ્યાણના વિચારની સાથે આ બધું આવે, વૈરાગ્ય લગ્ની આ બધું સાથે હોય તો રસ તૂટે, નહીતર સંસારના પરિણામોનો રસ તૂટવો પહેલો નથી. છોડ્યો છૂટે નહીં એવી ચીજ છે, છોડ્યો છૂટે નહીં. અંદરથી ઊભું થઈ જ કરે, અંદરથી ઊભું કઈ ખાણમાંથી આવે છે ખબર પડવી મુશ્કેલ છે. સંસારના ભાવો એ ભાવોની ભૂતાવળ છે, ભાવોની ભૂતાવળ છે, એ ભૂતળા નાચશે. એનો ભય લાગવો જોઈએ. ભૂતળા નાચે તો એનો ભય લાગે કે નહીં? બિયામણા હોય એ ભાવો બધા બિયામણા લાગવા જોઈએ અને એનો ભય લાગવો જોઈએ નહીં. એ આવ્યા જ કરશે. પણ જો લગ્ની લાગી હશે, લગ્નિપૂર્વકનો વૈરાગ્ય હશે અને દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષની ભક્તિ હશે, એ ગુણની ભક્તિ છે. શેની ભક્તિ છે? આત્મગુણોની ભક્તિ છે. તો તને એ બધો સંસારનો રસ તૂટી જશે, સહજ માત્રમાં સંસારનો અભાવ થઈ શકશે. એમાં સહજ માત્રમાં સંસારનો અભાવ થઈ શકશે, નહીતર સંસારમાંથી છૂટવું સહેલું નથી. છૂટવું સહજ પણ છે અપેક્ષાએ, અને અપેક્ષાએ સહેલું પણ નથી. બે વાત છે. રસ્તો સાચો પકડે તો સહજ માત્રમાં છૂટે, અને નહીતર કરોડ ઉપાયે પણ છૂટે એવું નથી. અનંતવાર જીન દીક્ષા લીધી અને જીનોક્ત વ્યવહાર પાડ્યો મુનિદશાનો. કેટલી વાર? અનંતવાર, લાખ કરોડ અબજ નહીં, અનંતવાર. યથાર્થ નથી કર્યું. જે પ્રકારે યથાક્રમે યથા પદ્ધતિએ થવું જોઈએ, યથાવિધિએ થવું જોઈએ કામ, તે પ્રકારે નથી થયું. એટલે બધું નિષ્ફળ ગયું. એના ઉપર તો કૃપાળુ દેવે 83 નંબરનો પત્ર લખ્યો છે. મહાત્માઓએ અનેક પ્રકારે ક્રમ બોધ્યો છે. ક્રમ એટલે કામ કરવાની પદ્ધતિ, વિધિ પદ્ધતિનું એ પ્રમાણે ચાલવું જોઈએ. એટલે સંક્ષેપમાં એ જ્ઞાનીની આજ્ઞા કહેતા. જ્ઞાનીઓ જાણે છે એ ક્રમને, એ ક્રમ એ બતાવે છે, એ ક્રમે ચાલવું એમની આજ્ઞા એ ચાલ્યા કહેવાય. અને એવો સૌથી મોટો ગુણ, એવો એ બહુ મોટો ગુણ છે, એ સુભાગભાઈમાં હતો. એટલે એમના કુટુંબીઓને પત્ર લખ્યો 783 ત્યારે કે જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય અમને સાંભળી આવે છે, નમસ્કાર કર્યા છે. એ પત્રના મથાળામાં શ્રી સુભાગને નમસ્કાર એમ કરીને પત્ર લખ્યો છે. શું કહે છે? ઉદય ભાવમાં પોતે જોડાઈ જાય છે, પણ અંદરથી રસ તૂટી જવો જોઈએ. ભલે જોડાઈ જાય, જ્યાં સુધી સંપૂર્ણપણે આત્મભાવ સંપૂર્ણ દશાએ ઉત્પન્ન નહીં થાય, ત્યાં સુધી કોઈને કોઈ અંશે ઉદયમાં જોડાવાનું થશે. મોક્ષ માર્ગી ધર્માત્માઓને આત્મામાં પણ જોડાણ છે પરિણામનું, અને ઉદયમાં પણ પરિણામનું જોડાણ હોય છે. એ પરિણામમાં બે અંશ છે, પણ ઉદયમાં એનો રસ જતો નથી. આત્મરસ બળવાન હોવાને લીધે, બળવાન આત્મ પરિણતિ છે, ઉદય ભાવમાં નિરસતા છે. તે અશુભમાંથી શુભમાં આવે છે. મુમુક્ષુ છે, ઉદયમાં રસ ન હોય તો તે અશુભમાંથી છૂટીને શુભ ભાવમાં આવે છે. પણ શુભ ભાવ પણ મારું સ્વરૂપ નથી. એમ નથી લેતો કે અશુભ છોડીને શુભ તો કર્યું, એમ નથી લેતો. અશુભ છૂટ્યું તો તેથી શું થઈ ગયું? શુભ અને અશુભથી આગળ વધીને શુદ્ધ ભાવમાં પરિણમવું એ મારો સ્વભાવ ધર્મ છે. શુભ અશુભમાં પરિણમવું તે સ્વભાવ ધર્મ નથી, કેમ કે બંને કર્મ બંધનનું કારણ છે. કર્મ મોક્ષનું કારણ તો શુદ્ધ ભાવ છે, એટલા માટે એ શુભ ભાવમાં પણ રસને રુચિથી રોકાતો નથી. મારું સ્વરૂપ નથી, તેનાથી પણ હું જુદો મહિમાવંત ચૈતન્ય છું, અને વિભાવમાં ઊભું રહેવું તે બધું ખોટું. જેને આ મોક્ષ માર્ગની શુદ્ધ ભાવની ખબર નથી, એવા મોક્ષ માર્ગના અજાણ્યા જીવો શુભને શુભ ભાવને મોક્ષ માર્ગ જાણીને તેનું સેવન કરે છે, અને એ વધે એવી ભાવના કરે છે. તે વિભાવની ભાવના કરે છે, સ્વભાવની ભાવના કરતા નથી. એ માર્ગ નથી, એ જીન માર્ગ નથી. શુભ ભાવ પણ એક શુભ રાગ છે, અને જીન માર્ગ છે તે વિતરાગ માર્ગ છે. કેવો છે? રાગ માર્ગ નથી, પણ વિતરાગ માર્ગ છે. એટલે એમાં રાગનો અભાવ કરવાનો છે. રાગને પોષવાનો નથી કે રાગને વધારવાનો નથી, પણ રાગનો અભાવ કરવાનો છે. એટલે એમ કહે છે કે હું મહિમાવંત ચૈતન્ય છું, અથવા શુભ અશુભ ભાવો વિનાનો હું ચૈતન્ય છું, અને વિભાવમાં શુભ ભાવમાં પણ ઊભા રહેવું તે પણ મારું ખોટું છે, એ સત્ય નથી. એમાં મારી અસ્તિત્વ ખરેખર એમાં નથી. આ રીતે અંદરથી આત્માની લગ્ની અને મહિમા આવવી જોઈએ, તે વગર રસ તૂટે નહીં. સંસારનો રસ આત્મરસ વિના તૂટવાનો નથી. પ્રારંભમાં આત્મકલ્યાણની ભાવનાનો રસ છે, અને જ્ઞાન દશામાં સ્વભાવ રસ સ્વરૂપનો આત્મરસ છે. આત્મભાવના બંનેમાં ચાલુ છે, બંનેમાં આત્મભાવના ચાલુ ને ચાલુ છે. તે વગર રસ તૂટે નહીં. અંદરથી આત્માની લગ્નિને મહિમા આવવી જોઈએ. ભાવનાથી લગ્નિ આવે અને ભાવભાષણથી મહિમા આવે. બે સ્ટેજ આગળ પાછળ છે. પહેલાં આત્મકલ્યાણની ભાવનાથી લગ્નિ લાગે અને દર્શનમો મંદ પડવાથી, દર્શનમોનો અનુભાગ ઘટવાથી આત્મ સ્વરૂપનું ભાવભાષણ થાય, ઓળખાણ થાય. એ પહેલાં સત્પુરુષની ઓળખાણ થાય એ વાત અધ્યાહાર છે, પણ પછી આત્માનો મહિમા આવે. સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે આત્માનો મહિમા આવે. જો કે સત્પુરુષના ઓળખાણ વિના સ્વરૂપની ઓળખાણ કોઈને થઈ નથી, એ વાત 273 પત્રમાં કૃપાળુદેવે નાખી છે. આત્માનો મહિમા આત્માની ઓળખાણ વિના આવે નહીં. ને કોઈ પણ પદાર્થનો, કોઈ પણ વ્યક્તિનો મહિમા પણ એની ઓળખાણ પૂર્વક આવે તે જ સાચો મહિમા છે. નહીતર તો ઓગે ઓગે મહિમા છે, એમાં ટકી શકાય એ તો ગમે ત્યારે છૂટી જાય, વિકલ્પ માત્ર છે. એમાં જ્ઞાન નથી પણ રાગની પ્રધાનતા છે, જ્ઞાન નથી પણ રાગની પ્રધાનતા છે. એટલા માટે આત્માની ઓળખાણ જ્ઞાન લક્ષણથી જ્ઞાનની પ્રધાનતામાં કરાવી છે. સ્વાધ્યાય કરીને માત્ર વિકલ્પથી રાગની પ્રધાનતામાં આત્માનો નિશ્ચયને ઓળખાણ થાય અને ખરો મહિમા આવે નહીં. એ રીતે મહિમા આવે તો રસ તૂટે, અને નહીતર રસ તૂટે નહીં. પછી આત્મરસ ચડે છે. આત્માનો મહિમા આવતા આત્મરસ ચડે છે. સ્વરૂપની ઓળખાણ એટલે ભાવભાષણ, એ અનન્ય આત્મરુચિનું કારણ છે. કેવું? અનન્ય. એના જેવી રુચિ, આત્માની રુચિ કોઈને ન હોય. અને એ રુચિ આત્માથી પરિણામને જુદો નહીં રહેવા દે. જે પરિણામ આત્માનામાં અભેદ થયા નથી એ રુચિને એ પોષણ નહીં થાય, એવી આત્મરુચિ હોય છે. દ્રષ્ટાંત લઈએ તો પતંગિયાને દીવાની રુચિ હોય છે. પતંગિયાને દીવાની રુચિ હોય છે. ચક્ષુ ઇન્દ્રથી થયેલું આકર્ષણ કેવી રુચિ હોય છે કે દીવાની ઝાડ હોય એના એને એમાં જઈને પડે, ભલે પોતે સળગી જાય. એટલે પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે દીવામાં. એમ પરિણામમાં પોતાનું અસ્તિત્વ કલ્પ્યું છે એક સમયની પર્યાયમાં શાશ્વત આત્માએ. એ શાશ્વત આત્મ સ્વરૂપની ઓળખાણ થતાં અનન્ય રુચિએ કરીને પર્યાય પોતાના અસ્તિત્વને ખોવે છે, ખોઈ બેસે. એવી અનન્ય રુચિ, ફાટમ ફાટ રુચિ એને હોય છે. જ્યાં રુચિ હોય ત્યાં રસ હોય, જ્યાં રુચિ હોય ત્યાં રસ હોય છે. એ આત્મરસ સંસાર રસને તોડનારો છે. ખરો સંસાર રસ ત્યાંથી તૂટે છે. એટલે કૃપાળુદેવે એ ભાવભાષણને બીજ જ્ઞાન કહ્યું છે, અને એને પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શનનું કારણ કહ્યું છે. સવાલ જ નથી. પણ આ જ્ઞાન દશાનું અનન્ય કારણ ઉત્પન્ન થયું, અથવા એ સમ્યક દર્શનનું અંગ છે એમ કહ્યું. વ્યાખ્યાન સાર 1માં 220 નંબરનું વચનામૃત છે કૃપાળુદેવ. એને સંકિતનું બી અંગ કહ્યું છે. શું કહ્યું છે? સમ્યક્ત્વનું અંગ કહી દીધું છે. કારણ શબ્દ એમને ઓછો પડ્યો, અંગ કીધું છે. કેમ કે એ રુચિ અને મહિમા એવો ઉત્પન્ન કરે છે. રુચિ અનુયાયી વીર્ય એટલે પુરુષાર્થને પણ એવો જ ઉત્પન્ન કરે છે. એને અભેદ આત્મદશા ઉત્પન્ન થયા વિના રહે નહીં. બસ અહીંથી રસ તૂટે છે, એ વગર રસ તૂટે નહીં. એ પહેલાં સંસાર રસ ગમે ત્યારે ડેવલપ થઈ જાય તો પહેલાંનું જે કાંઈ થોડું ઘણું કર્યું હોય એ ધોવાઈ જાય. એમ ચેતીને ચાલવું, એમ ચેતીને ચાલવું. અહીં સુધી રાખીએ.